તારીખ 1/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 398 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 329 મૂળ કેસેટમાં હમિંગ છે તથા ડિસ્ટર્બન્સ છે.
મુખ્યપણે વર્તમાન કાળ માં જીવોની વૃત્તિ કેવા પ્રકારની હોવાથી આ કાળને દુષ્મ કાળ કયો છે એનું વર્ણન ઘણા પોઈન્ટ થી કર્યું છે. અને પછી પોતાની દશાની વાત કરીશું, ઉદયની વાત કરીશું. અને સુભાગભાઈને આ પોતાનો ઇતિહાસ કહેવાની એમની ઘણા દિવસોથી વખતથી ઈચ્છા હતી, તો આજે તમને આ બધી વાતો વિસ્તારથી લખીશ એમ કરીને આ પત્રોનો વિસ્તાર કર્યો છે. હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે. એટલે ઉપાધિ જોગ છે એ વ્યાપાર સંબંધીનો છે અને વ્યાપાર છોડવા માંગીએ તો છોડી શકીએ એમ છીએ. 25મા વર્ષે અત્યારે ઘણા પ્રવેશ કરે છે, એ છોડવાની વાત કરે છે. એ કરી શકીએ એવું છે, અમને કાંઈ પરિણામમાં તકલીફ થાય એવું નથી. તથાપિ તે ઉપાધિ જોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી. એમાં શું છે કે એ વ્યાપાર આદિના ઉદયના કાર્યોમાં એમનો જે પુરુષાર્થ ચાલતો હતો અને પ્રારબ્ધના ઉદયને નિર્જરા કરતા હતા એ પ્રકાર એટલો બધો સેટ થઈ ગયેલો હતો કે એમને એવું નહોતું થતું કે હું ત્યાગ કરું, ત્યાગી થઈને રહું, વેપાર છોડી દઉં. કે પ્રારબ્ધ એક પણ ખ્યાલ આવતો હતો ઉદય જોતા એ પણ ખ્યાલ આવતો હતો કે આ પ્રકારે પ્રાપ્ત બળવાનપણું છે, ઉદયનું બળવાનપણું છે. બીજી બાજુ પોતાના પુરુષાર્થનું બળવાનપણું પણ અનુભવ કરતા હતા અને પરિણામ બહુ સારું છે, એનું નિર્જરાનું પરિણામ બહુ સારું છે એ વાત એમના અનુભવમાં સ્પષ્ટ. એટલે તે પ્રારંભ તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી. એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય પોતાને લાગ્યું છે એમ જાણીએ છીએ અને તેમ સ્થિતિ છે, એમ અમારા જ્ઞાનમાં છે અને એ જ અમારી સ્થિતિ છે. નહીંતર ઘણાને આ વાત ન સમજાય કે જ્યારે વેપાર આદિ કરવા જેવું તો નથી તો શા માટે નિવૃત્તિ લઈ લેતા નહોતા અને શા માટે પોતે એ ઉપાધિમાં રોકાયેલા રહ્યા. પણ એ ખરેખર ઉપાધિમાં રોકાયેલા નહોતા, એ વખતે એ પોતે બહુ સારો પુરુષાર્થ કરતા હતા, બહુ સારો પુરુષાર્થ એમનો ચાલતો હતો સહેજે સહેજે અને ઘણી નિર્જરા કરતા હતા. એટલે એક વખતે એક પત્રમાં એમણે એવું પણ લખ્યું છે કે જે નિર્જરા અમે કદાચ નિવૃત્તિ જોગે ન કરી હોત તેટલી નિર્જરા અમે પ્રવૃત્તિ જોગે કરી છે. એનો અર્થ શું થાય છે આ જરા વિચારવા જેવો વિષય છે કે જ્ઞાની છે એ પ્રવૃત્તિ જોગમાં હોય એનો પ્રસાદ ઘટે ઓછો થાય, અને કોઈ નાની નિવૃત્તિ જોવામાં
પુરસાદ વધી જાય. મારી દ્રષ્ટિવાળાને તો સમજાય એવો જ વિષય નથી બિલકુલ. કેમ કે મુમુક્ષુ પણ નિવૃત્તિ ને ઈચ્છે ને જ્ઞાનીઓ પણ નિવૃત્તિ ને ઈચ્છે એવો સામાન્ય પ્રકાર તો એમ જ છે. આ એક વિશિષ્ટ પ્રકાર હતો એમ કહીએ તો ચાલે. એવો એક વિશિષ્ટ પ્રકાર હતો કે પ્રવૃત્તિમાં રહીને પણ વધુ નિર્જરા કરી છે જે નિવૃત્તિમાં કરી શકાય તેના કરતા પણ. આ એક વિશિષ્ટ પ્રકાર એટલે એમ લખ્યું કે ઉપાધિ યોગ ત્યાગવાનો વિચાર જો કરીએ તો થઈ શકે એમ છે. ત્યાગ કરીએ તો અમને કઈ આકરું ન લાગે, સહેજે સહેજે અમે ત્યાગ કરી શકીએ છીએ. તથાપિ તે ઉપાધિ યોગના વેદવાથી એટલે ઉદયને સામે પુરસાદ કરવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી. કેમ કે અમારો પુરસાદ ઘણો સારું કામ કરે. જેમ કોઈ મુનિરાજ છે તો ઉદીર્ણા કરીને તપ કરે, હાર મળવાનો યોગ ઘણો હોય. ગામમાં શ્રાવકો જ્યાં નજીકમાં હોય ત્યાં બધા ખૂબ એમને સાંભળતા હોય, હાર માટે ઉત્સુક હોય કે મહારાજને હાર દાન દઈએ તો અમારું ભાગ્ય સૌભાગ્ય છે. પણ પોતે ઉપવાસ ધારણ કરી લે, ઉભીર ના કરે. કેમ એમને પણ પોતાને નિર્જરા વધારવી છે. આ એવું જ મૂકેલું છે કે નિવૃત્તિ લઈ શકે એમ છે છતાં નિવૃત્તિ નથી લીધે ને પ્રવૃત્તિ નથી આવી અને પ્રવૃત્તિ મારીને વધારે કામ કરે. ભાવના નિવૃત્તિ ને આવ્યા કરી છે એમને, ભાવના નિવૃત્તિ ને આવ્યા કરી છે. કેમ કે કોઈ વાર કામનો પીડો વધી જતો હતો અને એમ થતું તો કાંઈ ક્યાં ફસાણા આના કરતો નિવૃત્તિમાં આવતો. પણ ઓવરઓલ એમણે પ્રવૃત્તિમાં રહીને ઘણી નિર્જરા કરી છે. 10.5 વર્ષના સાધક દશાના પીરિયડમાં 24 થી 34 વર્ષ 10 મહિના 10 વર્ષ 5 મહિના એટલા સંશોધન કરવો હતા બાકી બધું કટઓફ થઈ અને નવું લાંબુ ચાલ્યું નહીં. એવી રીતે પોતે નિર્જરામાં ભરતા છે, પુરુષાર્થમાં ભરતા છે કે નવો કોઈ ભાવ વધે એવું કોઈ કામ થયું એવા પરિણામ થયા. હવે કાળની વાત કરે છે શાસ્ત્રોને વિશે. આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય થયો છે કે દિવસે દિવસે આ કાળ છે એ ઉતરતો જશે, ઉતરતો કાળ આવશે. અવસર્પીની કાળની બધા ઊંડા અવસર્પી પૂંછડી જેમ આંકડી થતી જાય સર્પ થી એવી રીતે અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે એમ સ્પષ્ટ પોતાને અનુભવમાં આવે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. ક્ષીણ થશે એટલે શું ક્ષીણ થશે? પરમાર્થ ક્ષીણ થશે, આત્મકલ્યાણ ઘટતું જશે, બાકી બીજું બધું વધતું જશે, પરિભ્રમણ વધતું જશે, આત્મકલ્યાણ ક્ષીણ પામશે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષ્મ કહેવા યોગ્ય છે. અત્યંત દુર્લભપણે આત્મકલ્યાણ થાય એવા કાળને દુષ્મ કાળ કહેવા યોગ્ય છે. જોકે સર્વકાળને વિશે પરમાર્થ પ્રાપ્તિ જેનાથી થાય છે એવા પુરુષોનો દોષ દુર્લભ જ છે, એ તો તથાકાળમાં જ્યાં ટોળાબરી જ્ઞાનીઓ હોય ત્યાં પણ હા દુર્લભ છે. અનંત વાર મહાવિધિમાં જઈએ એવા સત્પુરુષનો સંકિર્યો નથી. જે ભાવથી કરવો જોઈએ, જે સમજણથી કરવો જોઈએ, એ સમજણથી કર્યો નથી. તથાપિ આવા કાળને વિશે તો અત્યંત દુર્લભ હોય છે. અત્યારે તો ખૂબ જ અબજોમાં એક અછમની દ્રષ્ટિની કરોડોમાં નહીં, કેટલું દુર્લભ પણ અત્યંત દુર્લભ હોય છે. જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી આત્મકલ્યાણની વૃત્તિ જ ઘટતી જાય છે. તે પ્રત્યે જ્ઞાની પુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે. એટલે કદાચ જ્ઞાની પુરુષ મળે તો પણ એમનો ઉપદેશનું બળ હોય ત્યાં ન લાગે, એને કાંઈ અસર ન કરે. બળ હોય તો અસર કરે, ઉપદેશ અસર ન કરે. કેમ કે જીવના પરિણામ જેવા હોય ત્યારે કાંઈ ઉપદેશ સત્સંગની અસર જ ન થાય. અને તેથી પરંપરા એ ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, પછી ઉપદેશ પણ કરતો જાય છે, વાત કહેનારા પણ ઘટતા જાય છે. એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા યોગ્ય કાળ આવે છે, પછી છઠ્ઠો કાળ મારો આવે છે ત્યાં સુધીમાં તો ખલાસ થઈ ગયો છે. આ કાળને વિશે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી પરમાર્થ મનુષ્યની પરમાર્થ વૃત્તિ બહુ ક્ષીણપણાને પામે છે. જો 100 વર્ષ પહેલા એમ લખે છે કે છેલ્લા 100 વર્ષમાં, એટલે આજથી 200 વર્ષ પહેલા લોકોને આત્મકલ્યાણ કરવાની વૃત્તિ બહુ ઘટી ગઈ છે, અને એ વાત પ્રત્યક્ષ છે, એ વાત પ્રત્યક્ષ જોવામાં એમને આવે છે. સહેજાનંદ સ્વામીના વખત સુધી મનુષ્યમાં જે સરળ વૃત્તિ હતી તે અને આજની સરળ વૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. સહેજાનંદ સ્વામીને 200 વર્ષ થયા, કૃપાલદેવને 100 વર્ષ થયા. સહેજાનંદ સ્વામીનો ઉદય હતો ને ધર્મના નેતા તરીકે, ત્યારે લોકોની વૃત્તિ બહુ સારી હતી એમ કહે છે, એટલી અત્યારે નથી રહી 100 વર્ષ પછી એમ કહે છે. એટલે એ વખતે જે જીવો હતા એમણે 100 વર્ષનો પીરિયડ પોતાને ટાઈમ છે, 100 વર્ષનો નાખ્યો સમય બરાબર નાખ્યો છે. જૈનમાં કોઈ સહજાનંદ સ્વામી પ્રસિદ્ધ નથી, કોઈ જ્ઞાની તરીકે સહજાનંદ સ્વામી કોઈ પ્રસિદ્ધ નથી કે જે એમના પહેલા 100 વર્ષે થયા હોય, એવું કોઈ પ્રગટ પ્રસિદ્ધ નથી. સહજાનંદ સ્વામીના વખત સુધી મનુષ્યોમાં જે સરળતાની વૃત્તિ હતી તે અને આજની સરળ વૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. બોલો. ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિ વિશે કાંઈક કાંઈક આજ્ઞાંકિત પણ મોટી વાત એ સરળતા હોય ત્યાં આજ્ઞાંકિત પણ આવે છે. એ જ કહે છે પોતે કે મનુષ્યોમાં આજ્ઞાંકિત પણ જે એ વખતે હતું એ અત્યારે નથી દેખાતું એમ કે છે. અત્યારે તો એથી ઘટી ગયું છે, આજ્ઞાંકિત પણ નહીં, પરમાર્થ નહીં, એટલે પોતાનું આત્મકલ્યાણ કરવાની ઈચ્છા જ એવી બળવાન નહીં, સાધારણ ઉપર ઉપર. અને તે સંબંધી નિશ્ચયમાં દ્રઢતા કે આ ભાવમાં થાય એટલું કરી લેવું છે, એક વખત ગમે તે પરિસ્થિતિમાં કરી લેવું છે, કોઈ અનુકૂળતા પ્રતિકૂળતાનો વિચાર કરવો નથી, એવી જે દ્રઢતા એ જેવા હતા તે આજે નથી. એમને 100 વર્ષ પહેલા જે ખ્યાલ આવ્યો, નહીતર તો એમનું આયુષ નથી એટલું બધું, 100 વર્ષ પહેલા એ હતા, પણ ખ્યાલ આવ્યો છે એમને, એ એમને વર્તમાનમાં ન જોયો. તેથી તો આજે ઘણું ક્ષીણપણું થયું છે, 100 વર્ષના અંતરાળમાં ઘણું ક્ષીણપણું થયું છે, અને અત્યારે તો એથી વધારે ઘણું ક્ષીણપણું છે, ઘણું ક્ષીણપણું અત્યારે તો થઈ ગયું છે. અત્યારે તો એટલો બધો સ્પીડ થી ચાલે છે ફેરફાર કે 100 વર્ષનો ફેરફાર 10 વર્ષમાં થઈ જાય, એટલો સ્પીડ ચાલે છે. કેમ કે આવાગમનના સાધનો બીજા, કોમ્યુનિકેશનના સાધનો બીજા, ટેલિવિઝન વગેરે બધું, એટલે એકદમ ઉડી બાજુની હવા આ બાજુ આવવા માંડી. આપણે દાખલો લઈએ એક જમાનો કે 25 વર્ષ પહેલા કે 40-50 વર્ષ પહેલા કોઈ ડિવોર્સમાં સમજતા નહોતા. સાસરું ખરાબ મળ્યું હોય, ધણી ખરાબ મળ્યું હોય, બધું ખરાબ મળ્યું હોય તો એના પિયરમાંથી એમ કહે છે તું અહીંયા આવતી નહીં, મહેરબાની કરીને કાકુ વપુરજે, એટલે આપઘાત કરજે, પણ તું મારા ઘરે નું આવતી, બાપના ઘરે નું આવતી. ડિવોર્સની તો કોઈ કલ્પના નહોતું કરતું કે સૂત્ર છેડા લઈ શકાય. આજે છેલ્લા 10 વર્ષના પીરિયડમાં તમે જુઓ સેંકડો કેસ તમને ડિવોર્સના જોવા મળશે. કેટલા? સેંકડો જોવા મળશે. એટલે હવા બહુ ફરી ગઈ છે. 10 વર્ષમાં 100 વર્ષનો આજે ફેરફાર થાય, એ ફેરફાર 10 વર્ષમાં થાય છે. સામાજિક રિવોલ્યુશન એટલું મોટું છે. જોકે હજુ આ કાળમાં પરમાર્થ વૃત્તિ કેવળ વ્યવચ્છેદ પ્રાપ્ત થઈ નથી, લોકોને બિલકુલ આત્મકલ્યાણ છે જ નહીં એમ કહેવા માંગતા નથી, તેમ સત્પુરુષ રહિત ભૂમિ થઈ નથી, હજી પણ નક્ષત્રીય ભૂમિ નથી થઈ એમ કે છે. પરશુરામ મારવા નીકળ્યા ને બધાને, પોતે બ્રાહ્મણ હતા કે ક્ષત્રિયોનો બધાને સંહાર કરી નાખો, પોતે રામનો અવતાર પોતાને માનતા અને હાથમાં ફરસી હતી જેનાથી બધાને ગળા કાપતા હતા, તેથી પરશુરામ કહેવાના. પરશુરામ કહેવાનાનું કારણ એ હતું કે એના હાથમાં ફરસી હતી, એ ફરસીથી જે ક્ષત્રિય મળ્યો એ ગળું ઉડાડી દે છે. ક્ષત્રિય મળ્યો તો ગળું ઉડાડી દે. રામચંદ્રજીના વખતમાં એ વ્યક્તિ થઈ ગયા આ લોકોના ઇતિહાસ પ્રમાણે. પણ એને એવો પ્રતિજ્ઞા લીધી કે ક્ષત્રિયોને આ પૃથ્વી ઉપરથી નિર્બીજ કરી નાખો, કોઈ એક એક ક્ષત્રિય બચ્ચો ન રહેવા દો. કંઈક આ પ્રસંગ બની ગયેલો એમાંથી, પણ હારી ગયા સરવાળા. તો ભાઈ હજી ક્ષત્રિય પૃથ્વી નક્ષત્રિય નથી થઈ ગયા એમ. અત્યારે સાવ કાંઈ કોઈને આત્મકલ્યાણની વૃત્તિ છે જ નહીં એવું નથી, સત્પુરુષ પણ બિલકુલ થતા નથી એવું પણ નથી. કોઈ 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 સત્પુરુષ ત્યાં કરે છે. તો પણ કાળ તે કરતા વધારે વિષમ છે જે પરમાર્થ વૃત્તિના મનુષ્યો દેખાય છે અને જે સત્પુરુષની હયાતી દેખાય છે એના પ્રમાણમાં. બીજું પલ્લું જે કાળનું છે એટલે જીવનના પરિણામનું છે, એ ઘણો વિષમ છે, વધારે વિષમ છે, બહુ વિષમ છે એમ જાણીએ છીએ. આવું કાળનું સ્વરૂપ જોઈ એટલે જીવોના પરિણામની આ સ્થિતિ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. એનો એનો શું અસર આવે છે પોતાને? પોતાને તો ઘણી અનુકંપા વર્તે. અરે આવી કિંમતી ચીજ લઈને અમે બેઠા છીએ, લોકોને દરકાર નથી આવી વસ્તુ. ચોથા કાળમાં ન મળે ન મળે એવી વસ્તુ પોતે પ્રગટ કહી શકે એમ છે, લોકોને દરકાર નથી. અથવા કેટલાક તો વિરુદ્ધ વર્તતા છે, શું કરે એમ કે આવો કાળ વિરુદ્ધ છે, વિષમ છે. જીવોને વિશે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ તે સંબંધી વૃત્તિ કાંઈ પણ વર્ધમાન પ્રમાણે પ્રાપ્ત થાય તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. હવે શું કીધું? કે જીવોને કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, જે પરમાર્થથી બધા દુઃખોનો નાશ થાય. આત્મકલ્યાણ એવું છે કે તમામ પ્રકારના દુઃખોનો નાશ કરવાની માસ્ટર કી છે. તે સંબંધીની વૃત્તિ એટલે એની પ્રાપ્તિ થવાની તીવ્ર ઈચ્છા, એવી વૃત્તિ કાંઈ પણ વર્ધમાન થાય જીવોમાં આત્મકલ્યાણની વૃત્તિ તો સત્પુરુષનો ઓળખાણ થાય. આ એક એમને બહુ સરસ અહીંયા વાત કરી, બહુ સરસ વાત કરી કે જો જીવને આત્મકલ્યાણની વૃત્તિ હોય તો સત્પુરુષને ઓળખે, નેતર સત્પુરુષ વિદ્યમાન હોય તો પણ આત્મકલ્યાણની પોતાની વૃત્તિ ન હોય તો ન ઓળખે. આ સીધી વાત થઈ ગઈ. એ વૃત્તિ તીવ્ર થાય, વર્ધમાન થાય તો સત્પુરુષને ઓળખે, તો સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. એટલે કોને થાય? કે આત્મકલ્યાણની તીવ્ર ઈચ્છા વાળાને જ સત્પુરુષનું ઓળખાણ થાય, નહીતર મળે તો ઓળખાણ ન થાય. જેમ કે એમના વખતમાં એમના જ કોઈ સંબંધી સ્નેહી હશે, એ મુંબઈ આવ્યા, એમને ત્યાં જ ઉતર્યા. એમને ખબર હતી કે આ એક એવા વ્યક્તિ છે કે લોકો એની પાસે કંઈક જ્ઞાન સમજવા આવે છે, લોકો એને કંઈક લોકો એની પાછળ છે. એટલે સાંજે જમીને બેઠા છે, પોતે ઉપર કંઈ ખુરશી ઉપર કે સોફામાં બેઠા ને કૃપાલ દેવ કંઈ નીચે બેઠા છે ગાદી ઉપર, હાથમાં બીડી બીડી સિગરેટ પીતા સામે બેહીને. હે રાયચંદભાઈ, અત્યારે મોક્ષ કેવી રીતે થાય કયો જોઈએ કે ઠીક? એટલે એને મોક્ષનો પ્રશ્ન ત્યાં ફેંકે, એમ ધુમાડા બીડીના કાઢતા હોય ને એવી રીતે. આ કંઈક વિષયની ગંભીરતા સમજે નહીં. હે રાયચંદભાઈ, કે અત્યારે મોક્ષ કેવી રીતે થાય કે શું જવાબ દે એને? તો કે તમે જેમ છે એમને રહી જાવ, કે રાગ દ્વેષ કર્યા વિનાના તો મોક્ષ થાય કે? આવી બધી વાત છે કે એને એને ખબર છે કે લોકો આની પાસે સમજવા આવે છે, અને ત્યારે તો એને પ્રશ્ન કર્યો. પણ કઈ પ્રશ્ન તો પ્રશ્ન કરવાની રીતે કરાય, કે આમ બીડીના ધુમાડા કાઢતા કાઢતા કરાય કઈ? એની એ મોક્ષનો પ્રશ્ન પાછા. આવી બધી લાઈન થઈ જાય છે માણસ આ કાળમાં, કે નાની મળે પણ એને કેવી રીતે સમજે સમજી ન શકે. તેવી વૃત્તિ સજીવન થાય, આવી આત્મકલ્યાણની વૃત્તિ સજીવન થાય. અને કોઈ પણ જીવોને, એટલે કે ઘણા જીવોને પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય, તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે. આ પોતાના પરિણામની વાત કરીએ, ઘણા જીવોને લાભ થાય. અમારી પાસે આ વસ્તુ છે, આવી વસ્તુ ક્યાંય છે નહીં અત્યારે. ઘણા જીવોને પ્રાપ્ત થઈ શકે તો સારું, પોતાને અનુકંપા વર્તે છે, અખંડપણે વર્તે છે. તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ. બાદની પરિસ્થિતિ જોતા કોઈને પડી નથી એમ દેખાય છે, અને તેના કારણો પણ ઉપર જણાવ્યા છે. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું, તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે. પોતાના માટે લખે કે ચોથા કાળમાં પણ અમારા જેવા જ્ઞાની મળવા મુશ્કેલ હતા, એવા આ પંચમ કાળમાં મળે એવો યોગ થયો છે. તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, પડી જ નથી, ચિંતા જ નથી કે મારું શું થશે. જાહેર રીતે કહેવામાં આવે કે ભાઈ આ ચિંતા સૌથી મોટી છે, એ ચિંતા કરવા જેવી છે, બીજી નાની મોટી ચિંતામાં રોકાવા જેવું નથી. પણ પડી ન હોય ત્યાં એમનો કોઈ ઉપાય નથી. એવી ચિંતા અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે, અને એના કારણે અમારે જીવને કોઈ ઓળખી નહીં શકે. તેમાં પણ જે ગ્રહવાસાદી પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, એમાં પણ અમે અત્યારે ગ્રહવાસમાં છીએ, તો વધારે જીવોને નહીં ઓળખવાનો ખાસ કારણ છે. તેમાં પણ જે ગ્રહવાસાદી પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે તે જોઈ, ગ્રહવાસાદીમાં વેપાર તે જોઈ જીવને પ્રતીતિ આવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. કોઈ રીતે સ્વીકાર ન થાય. હવે અમે જોઈએ છીએ વેપાર કરે છે, કેટલો મોટો ધંધો લઈને બેઠા છે, રાગ દ્વેષ વિના થતો હશે કઈ? અને પૈસાની ઈચ્છા હોય ત્યારે દુકાને જઈને બે ને કઈ એમ તો કઈ જાય છે, એને બેસે જ નહીં.
પ્રતીતિ આવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપી પ્રતીતિ આવી કોઈને તો તેમનો જે પ્રારબ્ધ પ્રકાર હાલ વર્તે છે તે જોઈને નિશ્ચય રહેવો દુર્લભ છે. કોકને એમ થાય કે ના ના છે, કઈ જ્ઞાન છે, હું આપણે પ્રશ્ન પૂછીએ તો એવો જવાબ મળે છે. એક વાર તો આપણે સમાધાન આવી જાય કે ના ના વાત તો બરાબર છે, જ્ઞાન તો દેખાય છે, પણ પાછું આમ જોઈએ આમ કરે છે, વળી પાછા આમ કરે છે, વાત તો આમ કરે છે, પાછા આમ પોતે આમ કરે છે. અને મોટા ભાગના કહેવાતા ડાયા માણસો કરણી ને કથની જુદી જુદી હોય તેનો ચાલે, કરણી ને કથની એક જ હોવી જોઈએ, નહીતર આપણે ન માનીએ. અને એ મોટું ડાપણ હોય એમ પાછા એવી રીતે વાત કરતા, કેમ કે કઈક ને હાલે કઈક તો માયાચાર થઈ ગયો, એને કોણ માનવા, એની માનવાની શું જરૂર. પેલા આચરણ લાવો, વાત પછી કરો, પેલા આચરણ લાવો એમ. અને એ પાછા પોતાને બહુ સમજદાર ભાઈ, સાધક દશામાં ધ્યેય પૂર્ણતાનું હોય અને આચરણ અધૂરું હોય એનું નામ સાધક દશા છે. સાધક દશા કોનું નામ છે કે જેનું ધ્યેય પૂર્ણતાનું હોય અને જેનું આચરણ અધૂરું હોય અને જે પૂર્ણ થવા પ્રયત્નવાન હોય એનું નામ સાધક દશા છે. તો એની વાત પૂર્ણ દશાની આવશે, એના ધ્યેયની જ વાત કરશે અને એનું આચરણ તો અધૂરું જ રહેવાનું છે. તમારે કોઈ દી જ્ઞાનીને ઓળખાણ થવાનો વારો જ નહીં આવે, એ કોઈ દિવસ જ્ઞાનીને નહીં ઓળખી શકે, કેમ કે એને આચરણ ઉપર બાહ્ય દ્રષ્ટિ છે. એ આવા લાઈનને સમજતો નથી, આ યોજનાને સમજતો નથી, આ પદ્ધતિને સમજતો નથી. એટલે કદાચ પ્રતીતિ આવી હોય તો હાલ જે પ્રારબ્ધનો પ્રકાર વર્તે છે તે જોઈને નિશ્ચય રહેવો દુર્લભ છે. એ નિર્ણયમાં ટકી ન શકે, સ્વીકાર આવ્યો હોય તો એ નિર્ણય પાછા છૂટી જાય. અને કદાપી નિશ્ચય થાય તો પણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે. એ બધી અઘરી વાત છે, કેમ કે એમને નવરાશ નથી પાછી, એ પોતાના ઉદયમાં રોકાયેલા છે, એમને ફુરસદ નથી. અને જે પરમાર્થનું મુખ્ય કારણ છે તે તો તે સત્સંગ છે, સત્સંગ સિવાય તો એને આ વાતનું કઈ કાને પડવાની નથી કે આ વાતનું રહસ્ય સમજાવવાનું નથી. તો એક તો સત્પુરુષ મળવા દુર્લભ, મળે તો ઓળખાણ થવી દુર્લભ, સ્વીકાર આવ્યો હોય તો નિશ્ચય રહેવો દુર્લભ, અને નિશ્ચય રહે તો સત્સંગ મળવો એથી દુર્લભ. ક્યાંથી કલ્યાણ થાય, જીવનનું કલ્યાણ ન થાય એવી પરિસ્થિતિ સ્પષ્ટ જોવામાં આવે છે. એમાં એવું છે કે પોતાનું વજન હજી પોતાના ઉદય કાર્યોમાં રહેતું હોય, સત્સંગ મળ્યો હોય અને એમ લાગે કે આ ખરી લેવા જેવું છે. હવે પોતે જે ઉદયમાં હોય એમાં મારે આ જવાબદારી છે, મારે આ જવાબદારી છે, હજી મારે આમ કર્યા વગર હાલે એવું નથી, આમ કર્યા વગર હાલે. એટલે સત્સંગનો પ્રસંગ મળે તો એ તો બીજા ઉદયના કામ સામે આવીને ઉભા રહીએ, મૂલ્યાંકન ન હોય. એ બહુ નીકળવું બહુ કઠણ છે. આ સંસારમાંથી પૂર્વે પોતે બાંધેલા કર્મો એવા બધા પ્રકારના ચિત્ર વિચિત્ર છે કે એમાંથી નીકળવું બહુ કઠણ છે, જીવ બહુ અઘરી વાત છે. અને એટલા માટે કોક કોક જીવ નીકળી શકે છે, કોક જ જીવ નીકળી શકે છે, કોણ જીવે નીકળી શકે છે કે જેનું ભાવનાનું આત્મકલ્યાણની ભાવનાનું બળ બહુ તીવ્ર થઈ ગયું, કે જે થવું હોય તે થાય, મારે આ કરી લીધું, એને પણ જે થવું હોય પ્રારંભ પ્રમાણે થવાનું છે, એમાં કઈને નુકસાન લઈ જવાનું છે એવું કઈ નથી, એના પ્રારબ્ધ પ્રમાણે જ થવાનું છે. અને બહુ ધ્યાન રાખે તો એ પ્રારબ્ધ પ્રમાણે જ થવાનું છે. ધ્યાન રાખે એટલે નુકસાન ન જાય એવું કઈ નથી, તો ઠેબુ ખાય તો તે, અને ધ્યાન ન રાખે તો જે મળવાનું હોય એ મળે અને જવાનું હોય જાય. પણ જેની ભાવના બળવાન હોય એ જ આત્મકલ્યાણ કરી શકે, ભાવના ઢીલી પૂછી હોય એને સફળ સત્સંગનો ઘેરાવો એટલો બધો ચારે બાજુનો છે કે સત્સંગમાં પ્રાપ્ત થયેલી અસર ઉડી જતા વાર ન લાગે, એ અસર ઓછી થઈ જતા વાર ન લાગે, અને પછી સંસારમાં લાગી જાય, પોતાના ઉદયના કાર્યોમાં લાગેલો રહીએ. ખૂબ આવી છે અને એમાંથી તેમણે 680માં ડાયરીમાં કાગળ લખ્યા છે અનુકંપા માટે, ક્યારે રે અમે આ કાળના બીજા શ્રીરામ છીએ, અમે 25માં તીર્થંકર છીએ, અમે બીજા મહાવીર છીએ, અનુકંપાથી લખીએ છીએ, દશાના અહંપણાના અભિમાનથી નથી લખતા, એમ કરીને લખીએ છીએ, અનુકંપા બુદ્ધિથી લખીએ. બહુ અનુકંપા ખૂબ આવે છે. એનું કારણ શું છે કે સામાન્ય માણસો એમની દશા અને એમનું નિમિત્તત્વ સમજી શકે એ પરિસ્થિતિ જ નથી. અને પત્ર તો સંકલનમાં આવીને પ્રસિદ્ધ થઈ ગયો, સમજે એનો સૌભાગ્ય છે અને ન સમજે એનો દુર્ભાગ્ય છે. વાત એમ છે, સ્વાધ્યાય તો બહુ સરસ થઈ ગયો છે અમારે, એક એક પત્ર ઉપર 24મા વર્ષથી 34મા વર્ષના જેટલા પત્રો છે એમની સાધક દશાના, બધા ઉપર સ્વાધ્યાય તો બહુ સરસ ચાલી ગયો છે અને બધાના ખૂબ સ્પષ્ટીકરણ અને ખુલાસા થયેલા છે. જ્યારે સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે તો ઉપયોગ બરાબર એ વિષયને અનુસરીને ચાલતો હોય, ઘણું આવેલું છે, બધું ટેપમાં પડ્યું છે, અત્યારે ટેપમાં બધું પડ્યું છે, બધું થઈ ગયું, બધા સ્પષ્ટીકરણ તો ખૂબ થયા છે, ખૂબ થયા છે. અને અમારે તો સ્વાધ્યાય ચાલતો હતો ત્યારે લોકો કોકને ને કોકને તો પ્રશ્ન ઉઠે જ કે હવે આવા પ્રકારે લખે કેમ, કે જૈનમાં આ ક્ષેત્રની અંદર 24 તીર્થંકરથી વધારે તીર્થંકર ન થાય. અને અહીંયા જે જૈનમાંથી બધા 25મા તીર્થંકરની કોઈ કલ્પના પણ કરી શકે એમ નથી, જૈનોમાં પણ 24 તીર્થંકર એટલે વાત પૂરી થઈ ગઈ. હવે કોઈ વ્યક્તિને એમાં ગ્રહસ્થ હોય, વેપાર કરનાર હોય, નાની ઉંમર હોય, એમને તો જુવાન ઉંમર છે, આપણે ત્યાં તો 40 વર્ષ સુધી બધા જુવાન ગણાય છે, આ તો હજી તો 28 વર્ષની ઉંમર છે, જુવાન ઉંમર છે, અને એમ કે હું 25મો તીર્થંકર છું, એટલે કોઈ સહન જ ન કરી શકે, ન સહન કરી શકે, અરે હું જ્ઞાની છું એ ન સહન કરી શકે, હવે આવા તો જ્ઞાની હોતા હશે એમ જ કે લોકોને જ્ઞાનીની કલ્પના જ એવી હોય છે કે તો ત્યાગી હોય, યોગી હોય, અને એને કાંઈ બસ કંઈ હોય જ નહીં, કંઈ સંસારના કોઈ ઉદયો હોય જ નહીં, અને આ જ્ઞાની તો એવા કે પૂર્વકાળે એવા જ કોઈ કર્મ નિબંધન કરેલા કે સામાન્ય માણસ જેવું જીવન લાગે, સામાન્ય માણસનું જે જીવન હોય, ગ્રસ્તનો બૈરા છોકરા વેપાર ધંધો, એવું જ એમનું જીવન લાગે, એવો જ એમનો પોશાક, એવું એમનો રોજનો ખાવું પીવું, હાલવું ચાલવું, બોલવું, વેપાર બધું એવું જ ચાલતું હોય. કલ્પના માની જ ન શકે ને, સ્વીકારી જ ન શકે, હાંભેલું ગળે ઉતારવા જેવું લાગે, આવા તો જ્ઞાની હતા. રામચંદ્રજી તો ક્ષાયિક શૂન્ય દ્રષ્ટિ હતા અને પ્રખર પ્રતિભા સંપન્ન એમનું વ્યક્તિત્વ અને કર્તૃત્વ હતું નાનપણથી, કેમ કે તો આ જન્મ ક્ષાયિક શૂન્ય દ્રષ્ટિ હતા, જન્મથી જ
પણ બાળપણમાં એવો કજિયો કર્યો, પેલો ચાંદો નીચે લઈ આવો કે મારે એના એની હાર રમવું છે, મારો રમકડું છે. મોટા પુરુષ ને ખ્યાલ પણ મોટા હોય એના જેવું છે, એનું રમકડું એવું, પેલો ચાંદો ઉપરથી ઉતારી દો કે મારે જોઈશે, મારે રમવું છે એનાથી. કે બોલો તો કે બાપા ચાંદો તો કઈ નીચે ઉતારાતો નથી. કે નો મારે ન ચાલે, કે માંડું રોવા. સાહિક સમય દ્રષ્ટિ કેવી રીતે માણસ સ્વીકાર કરે, આવા મહાજ્ઞાની પુરુષ છે એમ કેમ સ્વીકાર થાય? પછી ઓલા રમાડનારા બધા ચતુર ને વિચક્ષણ વ્યક્તિ હતા, તો પાણીનું વાસણ લાવીને મૂક્યું કે જોતા રહો ચાંદો અંદર આવી ગયો, જો આપણે લઈ આવ્યા નીચે, જો હસવા મીડ્યા, એ મળી ગયો ચાંદો, એ મળી ગયો ચાંદો, લ્યો ઠીક. બાળપણમાં ઉઘાડ ન હોય, અંદર સમ્યક દર્શન હોય. બાળપણમાં બુદ્ધિ નો ઉઘાડ હોય નઈ કે લાભ ચાંદો, અને જ્યાં ઓલામાં તપેલામાં ચાંદો જોયો પાણીના તપેલામાં તો રાજી રેડ. દર્શાયક સમ્યક દર્શન છે, બોલો કેમ ખબર પડે, કઈ ખબર પડે. એ જ રામચંદ્રજી સીતાના હરણ પછી સીતા હરણ થઈને રોવા મીડ્યા, એને રોદન જોવા તો ભૂલા હલી જાય, પાગલ થઈ ગયા એમ લાગે, કબૂતર બેઠો હોય તેને પૂછે હે તમારે સીતાને જોઈ કે. પછી આગળ જે નાના નાના છોડ હતા જંગલમાં એને પૂછે, ઝાડ ને પૂછે, કોઈ જવાબ દે, કોઈ પ્રાણી કે વનસ્પતિ જવાબ દે કે મેં સીતાને જોઈ છે. પણ એ રોતા રોતા પૂછે. બે મત નથી ચાલે, એ જ ભવે મોક્ષ ગયા છે. ના ના, ઉદય માં જોડાણ છે, અંદર જાગૃત દશા છે, બાર માં ઉદય માં એવું જોડાણ છે અને એવો દેખાવ છે કે ભલ ભલા માણસો ભ્રાંતિમાં પાડી જાય. બુદ્ધિ વાળાનું બુદ્ધિ ખુશી જાય, એક વાર હલી જાય. આવા થતા છે જ્ઞાની, કઈ બાયડી ભાઈ આટલું બધું રોતા હોય કે જ્ઞાની તો હોય, કઈ એને મોહ છે ન હોય, એને એને સ્ત્રીનો હોય એટલો બધો ક્યાંથી હોય, એને સ્ત્રીનો પ્રતિબંધ હોય ત્યાંનો, ત્યાં આટલો બધું રોવે એની ભાઈ, એને તો મને મહી દશા હોય, કે એને તો વૈરાગ આપવો જોઈએ, એને ફલાણું થવું જોઈએ. વિદ્વાન હોય એને તો એવું તો વૈરાગ વધી જવો જોઈએ, એને વૈરાગ બહુ આવી જવો જોઈએ, એને હું એવું બધી વાતો કરવા માંડે. વાત જુદી છે એમ કે એના એ જ રામચંદ્રજી છે કે જે મોક્ષે ગયા. એ બધા જે કથાનું યુગમાં પ્રસંગો બહુ વર્ણવા છે અને લખનાર આચાર્ય શ્રીગંબર છે, પદ્મ પુરાણ લખનાર છે રવિશણ આચાર્ય છે, મહાન દિગંબર આચાર્ય છે પોતે, અને એવા વર્ણન લખે રામચંદ્રજી ના, તેમનો દોષ દેખાડવા લખે છે કે નહીં. એ વખતે પણ એ સમ્યક દર્શન થી અને સમ્યક જ્ઞાન થી ચલિત થયા નથી, ચારિત્ર મોહના પરિણામમાં ઝંઝાવાતી તોફાન ચાલે છે. એમ દરિયાનો ઝંઝાવાત તોફાન ચાલતું હોય અને દરિયા કિનારે ઉભેલી નાળિયેરી પડે નહીં, શહેરની અંદર મકાનોના ઘેરામાં ઘેરાયેલા મોટા મોટા વૃક્ષો પડી જાય, જમીન દોષ થઈ જાય તોફાન આવે ત્યારે, ઘટાટો વૃક્ષો જેના થડ મોટા જાડા હોય, બહુ જાડા હોય થડ, એ બધા પડી જાય અને હુક લકડી નાળિયેરી પાતળા થડવાળી અને કાંઈ આધાર નહીં. સમુદ્રના કિનારે શું મકાનોનો કોઈ આડસ તો હોય નહીં, શહેરમાં તો મકાનોની આડસ હોય પવનને, અને મકાનોની કોઈ આડસ નહીં, પણ નાળિયેરી પડે નહીં, નાળિયેરી જમીન દોષ ન થાય. ભલે આમથી આમ હલે, ઝૂલાની જેમ હલે, એ ઝંઝાવાતમાં આમથી આમ વળી જાય ને આમથી આમ વળી જાય, મૂળમાંથી ખસે નહીં, જ્યાં તોફાન સમ્યું તો એમ ને સીધે સીધી. મૂળની આ બધી પરિસ્થિતિ છે, મૂળની આ બધી પરિસ્થિતિ. તમે એક હમણાં ફોરેનમાં હતા, તે કયું પીઝા પીઝા હતું ને, ઇટાલીમાં પીઝાનો ટાવર છે પ્રખ્યાત. એ ટાવર આડો છે, સ્લેન્ટ છે, ઘણો ઊંચો ટાવર છે, પણ પડતો નથી. દૂરથી તમે જોઈ શકો કે કેટલો આડો છે, ઊંચો ટાવર છે. તમે જોયું આને, આને એન્જિનિયરિંગ શું છે? જેનો પાયો એવો સરસ રીતે ગોઠવાણો છે કે ચણતર આડું કર્યું છે પણ આ પડતો નથી. એને હવાને તોફાન નહીં લાગતા હોય, ત્યાં કે સાયક્લોન નહીં આવતું હોય, વાવાઝોડું નહીં થતું હોય, ટાવર નથી પડતો. હાવ આડો છે, હા સ્પષ્ટપણે આડો છે, અને એના પાયામાં કોઈ એવું એન્જિનિયરિંગ છે, પડતો નથી. પછી એ જ વખતે અમે ચર્ચા કરતા હતા, જો જેના પાયાની અંદર એવી કરામત છે, એવો જે મોક્ષ માર્ગ, એ મોક્ષ માર્ગમાં ઝંઝાવાત ઊભા થાય છે, મોક્ષ માર્ગથી ચલિત ન થાય એવો કોઈ પાયો નાખેલો હોય છે, એ પાયાને સમજવા માટે, એ પાયાને સમજણ કરાવવા માટે એ બધા પુરાણો લખ્યા છે. રામાયણ લાંબી લાંબી લખવાની પાછળ એ પાયો સમજાવે છે કે આ આ પાયો સમજાય છે તો તમે સમજી શકશો, નહીં તો તમને દોષ દ્રષ્ટિ તો અનાદિની છે, એ મહાપુરુષ પ્રત્યે પણ શંકા થયા વિના નહીં રહે, અને અભક્તિના પરિણામ થશે અને દર્શનમાં વૃદ્ધિગત થઈ જશે. આવું થાય. શાસ્ત્ર તો શાસ્ત્ર છે, સમજે તો બેડો પાર છે, ને નહીતર દર્શનમાં વધારી બેસે, નુકસાન કરી બેસે. એટલે જ્ઞાની પુરુષના ચરણમાં બેસીને સત્શાસ્ત્રોનો સ્વાધ્યાય સમજવો એમ કે છે. એકલા એકલા વાંચે એમાં તો કંઈક તો ગડબડ થઈ જાય એવું છે. ઘણી વાતો વિચિત્ર છે.
ભૂતકાળની જયારે વાતો આપણે આ રીતે સાંભળીએ છીએ, વિચારીએ છીએ, ત્યારે એક વાત, જયારે વર્તમાનમાં પ્રત્યક્ષ આ રીતે જોઈએ,
એ આપણે ત્યાં પ્રત્યક્ષ હોત ને તો કેવું મુશ્કેલ છે કે આપણે ઠેકાણે રહ્યા હોત. અત્યારે જે પ્રત્યક્ષતામાં ગડબડ થાય છે તેથી એ જ થયેલું છે, તેથી આપણે નહીં એની શું ખાતરી છે, તેથી એવું જ થયું છે, બીજું કાંઈ નથી થયું. અને થાય જ, થવું બહુ સહજ છે, પહેલું પહેલે એવું થઈ જાય એવું છે, સાંભળી વાત નથી. હા, જે અંતરદૃષ્ટિ બાજુ જેનું વલણ હોય એ અંતર તપાસે, બીજું કાંઈ ન તપાસે. મારે અંતરંગ તપાસે, એ અંતરંગ તપાસે, અંતરંગમાં જુએ એમ થાય ઓહો આ તો અનંત શાંતિ ઉપર એની દ્રષ્ટિ પડી છે, અનંત શાંતિના પિંડને પકડીને દ્રષ્ટિ બેઠી છે. એ જ્યાં દ્રષ્ટિ દેખાય એટલે બધું ગૌણ થઈ જાય, કાંઈ પછી દેખાય નહીં એને. એટલી દ્રષ્ટિ પોતે જોનારને ખેલવી પડે, એ સામાન્ય માણસોમાં હોય નહીં. એટલે સામાન્ય માણસોને સત્પુરુષનું ઓળખાણ નહીં થવાનું અને અનંતકાળ પર્યંત નહીં થવાનું આ જ કારણ છે કે બહુ જ વિચિત્ર પરિસ્થિતિ હોય છે. અંદરની ને બહારની પરિસ્થિતિ બહુ જ વિચિત્ર હોય છે, અને તે આવા પુરાણ પુરુષોને, રામચંદ્રજી, શ્રી કૃષ્ણ, પાંડવો, એ બધા પુરાણ પુરુષો થઈ ગયા કે જેના પુરાણો લખાણા, એ પુરુષોની આવી વિચિત્ર સ્થિતિ હોય છે. બીજા જ્ઞાનીઓને તો એમાં ક્યાં સવાલ છે, બધા પુણશાળી આત્માઓ હતા તોય તે આવી રીતે ઝપટમાં આવેલા, સાયક્લોનમાં આવેલા, વાવાઝોડામાં આવેલા. બીજા તો આવે એમાં શું મોટી વાત છે? એ તદ ભવે મોક્ષે ગયા છે, એમાં કાંઈ સવાલ નહીં. જે સીતાજી પાછળ રેડ્યા છે એ જ સીતાજી એને વિચલિત કરવા આવે છે, એ આયુષ્યનું પૂરું વેરું છે. સ્વર્ગલોકમાં દેવ થયા, એ જ્ઞાની પુરુષ છે, પણ વ્યક્તિરાગ બહુ થઈ ગયેલો. જ્ઞાનીને વ્યક્તિરાગ, જ્ઞાની જ્ઞાની પ્રત્યે જ્ઞાનીનો વ્યક્તિરાગ, રામચંદ્રજી પ્રત્યે અનહદ પ્રેમ એને, એને જંગલમાં કાઢી મૂક્યા સગર્ભ અવસ્થામાં તો એને દ્વેષ થતો. એને મારા પ્રત્યે પ્રેમ છે હું જાણું છું, એ કોઈ નહીં સમજી શકે. કાંઈ નહીં, એને જે કર્યું જો મારો ઉદય એવો છે, બીજું કાંઈ નહીં, જરાય ખોટું નથી લગાડ્યું. અત્યંત દ્રષ્ટિ રાખ જેને કહીએ, એવો પ્રકાર રામચંદ્રજી મુનિ દશા ધારણ કરે છે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને અને તપશ્ચર્યા કરે છે. શરણી માનીને વારંવાર નિર્વાણ પદ ને કેવળ જ્ઞાન લેવાનો પુરુષાર્થ આદરે છે અને અવધિ જ્ઞાન મેં જોવે છે. હે, આ તો ઉપડ્યા સીધા લઈ માં, મારે હવે સંગ નહીં થાય, કેમ કે વિતરાગ થઈ ગયા, હવે હું એના જોવે તો પતી ગયું. જ્યાં સુધી છદમસ્ત હોય ત્યાં સુધી સામુ જોવે, વિતરાગ થયા પછી સામુ ન જોવે, તો વિતરાગ થઈ જશે. અપસર નું રૂપ લઈને આવ્યા નીચે, ત્યાં પુરુષ પર્યાય છે, અહીંયા સ્ત્રી પર્યાય દેહ છોડ્યો છે. નાન દશામાં ગયા એટલે ત્યાં પુરુષ પર્યાય દેવ થયા, તો તે સ્ત્રીનો વેશ લઈને આવ્યા, અપસરા થઈને આવ્યા, વેશ લઈને આવ્યા. અને નૃત્ય કરે ને કઈક ચંચળા કરે રામચંદ્રજી ને ચલિત કરવા માટે. ઓલા તો પુરુષાર્થ ચડેલા, વાત પૂરી થઈ ગઈ હતી તો એનો પુરુષાર્થ પાછો ફરી વળતો હાયલા ગયા. કઈ જેની પાછળ રોતા હતા એની સામું જવાનું બંધ કરી દીધું. કેવી પરિણામોની સ્થિતિ થાય છે વિચારવા જેવું. પલટવું પરિણામનો સ્વભાવ છે, ક્યારે પરિણામ કેવો પલટો ખાય, ક્યાં જાય કેવું મુશ્કેલ છે. રાવણ નહીં, રાવણ તીર્થંકર છે, સીતાજી એના ગણધર થવાના. અને આ ભાવમાં એનું હરણ કર્યું છે એવું છેલ્લા બે ચાર ભાવથી હેલું આવે છે એમનું. સીતાજી સ્ત્રી પર્યાય આ પુરુષ પર્યાય ને અહીંયા ની પાછળ આવે છે, ગડબડગીરા જ કરે. આ પુરાણમાં છે, એ પદ્મ પુરાણમાં જ એ વાત છે. અને છેલ્લે સીતાજીના ભાવમાં છે કે એનું હરણ કરે છે કે તમારી પત્ની થાય કોઈ પણ વાતે મારી સાથે લગ્ન કરશે. એ પહેલા તો એમને પૂર્વ ભાવમાં બળાત્કાર કરેલા છે ને બધું પુરાણમાં આવે છે. આ સ્ત્રી પર્યાયના એ જ રાવણનો જીવ ને સીતાજીનો જીવ, એક સ્ત્રી ને એક પુરુષ. છેવટે અહીંથી વાત સમાપ્ત થાય છે, રાવણ નરકમાં જાય છે, આ સ્વર્ગમાં જાય છે, પછી ત્યાં જ્ઞાન સાથે તીર્થંકર થશે, આ એના ગણધર થશે. લક્ષ્મણના હાથે રાવણ મરાય છે, રાવણ લક્ષ્મણજી નરકમાં જાય છે, પછી અહીં તીર્થંકર થશે, લક્ષ્મણજી તીર્થંકર થશે. પરિણામની વિચિત્રતા એ છે. સમજણ, ઊંડી સમજણ માગે પરમાર્થનો વિષય, આત્મકલ્યાણનો વિષય બહુ ઊંડી સમજણનો છે. છીછરી વૃત્તિવાળાનો, છીછરા બુદ્ધિવાળાનો, છીછરી બુદ્ધિવાળાનો આમાં કામ નથી. ગોથું ખાઈ જાય અને પોતે પોતાને પાર વગરનું નુકસાન કરી દે છે એવું થાય. બહુ ઊંડી સમજણનો વિષય. આપણે જોયું ને મહાવીરજીમાં શિબિર ચાલતી હતી ને, તો વિદ્વાનો બધા આવ્યા હતા, તો કૃપાળુદેવના પત્રો માંથી ફોદા કાઢતા હતા. હું આમ લખે છે તેમ લખે છે, મારે કેવું પડ્યું કે છીછરી બુદ્ધિવાળાનું આમાં કામ નથી. કૃપાળુદેવના વચનોને છીછરી બુદ્ધિવાળો નહીં સમજી શકે. મને આકરું પડ્યું, કાં તો આપણને બધાને છીછરી બુદ્ધિવાળામાં મૂકી દીધા. વાત તો એમ જ છે, એમનું જે વચન ગાંભીર્ય છે એ સાધારણ બુદ્ધિવાળાનું કામ. 680માં પત્રમાં બધા જે છાપામાં લખે છે એ બધા સાધારણ છીછરી બુદ્ધિવાળા છે. એ લોકોનું કામ નથી, પોતે પોતાને બુદ્ધિના અહંકારમાં નુકસાન કરતા હોય છે. બુદ્ધિનો અહંકાર ચડી જાય એટલે છાપા બાપા છપાવે, નુકસાન કરે ને પોતાનો દાપણ દેખાડે, પણ એ કઈ આ વિષયની ગંભીરતાને ન સમજી શકે. સમાજમાં તો બીજું શું થાય, છાપું તો આજ વાંચીને કાલ ભૂલી જવાના લોકો. અને સમાજમાં શું છે કે બે વાત છે, કૃપાળુદેવના અનુયાયીઓમાં જેવા માણસો છે એવા માણસો સમાજમાં તો નથી જ. સાધારણ સમાજના માણસોથી એનું સ્તર તો ઊંચું જ છે, તો સમાજે એ પણ જોવું જોઈએ કે આ પણ એક સમાજ છે એની પાછળ, કે જે લોકો એને અનુસરે છે, એની વિચારધારા, એના વિચારો, એની સજ્જનતા બધું સારું છે. એ નજરે દેખાય એવી વાત છે કે નહીં? એકલા છપો વાંચીને કઈ ભરમાઈ જવાય? લખનારની બુદ્ધિ કેટલી હોય કે એના ઉપર વિશ્વાસ મૂકી દેવો? આપણે ગમે એ જઈને લખતો એના ઉપર વિશ્વાસ નહીં મૂકે, એને ક્યાં ઓળખીએ છીએ આપણે કે કેવો છે? જગતમાં તો બધી જાતની અયોગ્યતા વાળા અને બધી જાતની યોગ્યતા વાળા જીવો હોય, અને એનું નામ જગત. એવા જીવોના સમૂહ, એનું નામ જગત. આ તો આપણે તો આપણું કરી લેવા જોઈએ. કોઈનો વિકલ્પ કરીએ તો એથી કઈ ફાયદો નથી. આપણું કરીને આપણે હાલા જઈએ આપણા રસ્તે. હવે લખે છે, ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે, કોઈનું હોનાર સારું હશે, તો તે તો તેમ થશે, એમ થશે, અને તે બીજેથી નહીં, પણ અમ થકી એમ પણ અત્રે માનીએ છીએ. કેટલો આત્મવિશ્વાસ છે! કોઈ જીવોનું આત્મકલ્યાણ થવાનું નજીક ભવિષ્યમાં હશે, જરૂર એનું આત્મકલ્યાણ થશે, પણ એમાં કોઈ નિમિત્ત બીજો નહીં હોય. અત્યારે કોઈ દેખાતો નથી, એ થશે તો અમારાથી ગમે ત્યાંથી અહીંયા ખેંચાઈને આવશે. અને તમે જુઓ, પાત્રતા વાળા જુઓ, ક્યાંથી ક્યાંના ક્યાં, ક્યાંથી ક્યાંના ક્યાં ભેગા થઈ જાય છે. જેની સપને કલ્પના કરી ન હોય ત્યાંથી અહીંયા આવી જાય છે. એકવાર સુગનીજી કહેતા હતા, હા અમે બે એકલા બેઠા હતા, મને કે તમે આ કાઠિયાવાડના કોઈ નાના ગામમાં વૈષ્ણવ કુટુંબમાં ક્યાં તમારો જન્મ થયો? હું ઠેઠ અજમેરમાં મારવાડી કુટુંબમાં ક્યાં મારો જન્મ થયો? આપણે અત્યારે બે હારે અહીંયા છીએ. મારો સ્નેહ ખૂબ હતો, પ્રેમ ખૂબ હતો એકબીજાને. ક્યાંથી હવે ક્યાં ભેગા થઈ ગયા, આપણે કેવી રીતે ભેગા થઈ ગયા, જુઓ તો ખરા, એ કલ્પનાય ન હોય એવી રીતે ભેગા થઈ ગયા. એવું બધું મેલ મળ પડે ત્યારે એવો મેલ પડે. તથાપિ જેવી અમારી અનુકંપાયુક્ત સંયુક્ત ઈચ્છા છે, તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય તેવો કોઈ પ્રકારે ઓછો જોગ થયો છે. પોતાનું જે સામર્થ્ય હતું અને જે સ્પષ્ટીકરણ પોતે આપી શકતા હતા, તે અધ્યાત્મ ભાવોને એ વ્યક્ત કરી શકતા હતા. વિચારોને વ્યક્ત કરવા એ એક અઘરી વાત છે, અને એ તો સૂક્ષ્મ ભાવોને, સૂક્ષ્મ અધ્યાત્મ પરિણામોને પણ બહુ જ સારી રીતે વ્યક્ત કરી શકતા હતા. એવી શક્તિ હતી એમની, સામર્થ્ય હતો. એટલે એમની એને એના પ્રમાણમાં અનુકંપા પણ ઘણી હતી પોતાને. છતાં પણ જીવોને ફાયદો થાય, પરમાર્થની પ્રાપ્તિ થાય એવો યોગ ઓછો છે, સંખ્યા એની ઓછી જોઈએ એમ અત્રે માનીએ છીએ. ગંગા યમુના આદિના પ્રદેશને વિશે અથવા ગુજરાત દેશને વિશે જો આ દેહ ઉત્પન્ન થયો હોત. ગંગા યમુના પ્રદેશ એટલે યુપી. યુપીમાં એક બાજુ ગંગા ને યમુના ચાલે છે, દિલ્હી બાજુ યમુના ચાલે છે, આ બાજુ પછી ઉત્તરના ભાગમાં ગંગા ચાલે છે, જે કલકત્તા સુધી ગઈ. એ જે યુપીનો વિભાગ છે ત્યાં દિગંબર જૈનોની વસ્તુ ઘણી છે. મૂળ ત્યાં સંપ્રદાય છે, એ વસ્તી ઘણી છે. ત્યાં જો એ જૈનમાં હોત તો તીર્થંકર દેવનો માર્ગ પ્રકાશ્યો હોય તો ઘણા જીવોને લાભ થાય એમ એમનું કહેવું છે. અથવા ગુજરાત દેશને વિશે
એટલે આ જે અચરોતર ને જે ભાગ છે વડોદરા ને આણંદ ખેડા જિલ્લો ને એ વિશે, દેહ ઉત્પન્ન થયો હોત તો ત્યાં વર્ધમાન, અને ત્યાં વર્ધમાન પણ પ્રાપ્ત થયું હોત, એટલે ઉછેર પણ ત્યાં થયો હોત, જન્મ પણ ત્યાં થયો હોત અને ઉછેર પણ ત્યાં થયો હોત, તો તે એક બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની ચર્ચા કરે છે. લોકોના કમનસીબે કાઠિયાવાડમાં ઉત્પન્ન થયા, એમને નિવૃત્તિ ક્ષેત્રમાં કાઠિયાવાડમાં આવવાનું મન જ થતું નહોતું. ખેડા, આણંદ, વડોદરા એ જિલ્લામાં જેટલામાં એટલામાં પોતાનો નિવૃત્તિ કાળ પસાર કરતા હતા. ભવાણી આવવાનું મન નહોતું કે કોઈ કાઠિયાવાડનું ક્ષેત્ર પસંદ નહોતું. આ જીવો બધા સરળ પરિણામે ગુજરાતમાં આ એરિયાના જીવો બધા સરળ પરિણામે છે. અને કાઠિયાવાડમાં તો પાઘડીમાં આટા કહેવત છે. કાઠિયાવાડી માણસો એટલે પાઘડીમાં જેટલા હતા એટલા પેટમાં હતા એમ કે. એટલે હું બહુ માયાચારીને કઠોર પરિણામે એ રીતે બધા યોગ્યતા મોલા સારા. હે, હા, એ એમને જન્મે કાઠિયાવાડમાં. એમને પાછું વચમાં છે ને, આ છે ને સર્પ છે ને એ વાંકો ચૂકો ચાલે. સર્પીની કાળ કીધો છે ને, સીધો ન ચાલે એટલે આ કાળ સીધો ન ચાલે. જેમ સર્પ વાંકો ચૂકો ચાલે એમ આ કાળ સીધો ન ચાલે. ક્યારેક વચ્ચે પાછો હારો કાળ આવી જાય, વળી પાછો નબળો આવે, વળી હારો આવે, વળી નબળો આવે, એમ કે એમ કરતા ઉતરતો ઉતરતો જાય. એમ ગુરુદેવના વખતમાં એક જુવાળ બહુ સારો આવ્યો અને બહુ અધ્યાત્મની ક્રાંતિ થઈ અને અનેક જીવોને લાભ થયો હશે એવું ચોક્કસ વાત છે. અને તો જ આવા મહાપુરુષનો ઉદય થાય. અનેક જીવોને લાભ થયો, પ્રસિદ્ધિમાં બધા ન પણ આવે પણ ઘણા જીવોને લાભ થયો. અંદરમાં અંદરમાં કલ્યાણ કરીને વ્યા જાય, યોગ્યતા પ્રાપ્ત કરીને વ્યા જાય. કેમ કે એમના સમોસરણમાં સુગાનીજી એમ કહેતા હતા કે અહીંના બહુભાગ જીવો હશે એમના સમોસરણ સાથે ભવ્ય તીર્થંકર થવાના છે. ઘણા જીવો છે એની તૈયારી અહીંથી થોડી ઘણી. હજારો લાખો માણસો આવ્યા એમના પરિચયમાં. કેટલા પાત્ર જીવો આવ્યા છે કોને ખબર પડી, કોઈ સામાન્ય સદવસ્ત જ્ઞાનનો વિષય નથી. એટલે એવું બને પાછું ઉતરતા કાળમાં પણ વાંકું ચૂકું થાય ખરું, એક સરખું ન થાય. ડાઉનફોલ જેવો કેટલો જબરદસ્ત આવ્યો. જેવા ગુરુદેવ સ્વર્ગમાં પધાર્યા મોટો ડાઉનફોલ આવ્યો. કાળદોષ, આનું નામ કાળદોષ. નહીતર એમણે 45 વર્ષ સુધી જે પરિશ્રમ કર્યો, જે ઉપદેશના ધોરિયા વેવડાવ્યા, એના પ્રમાણમાં તો હજી તો ઘણું સારું સારું ચાલતા હોવું જોઈએ. એના માટે મોટી ગડબડ ચાલુ થઈ ગઈ. કાળદોષ, આનું નામ કાળદોષ. એમના પુણ્ય તપતા હતા, બધું ચાલતું હતું. બીજું, પ્રારબ્ધમાં ગ્રહવાસ બાકી ન હોત તો પણ ઘણા જીવોનું કલ્યાણ થયું. કેમ કે લોકો તો બાહ્ય દ્રષ્ટિથી જોવે છે, ત્યાગી હોય તો તરત જ તમે ગ્રસ્થ હોય તો ભાગે. એટલે એ બધા આપણને બધા પોઈન્ટ લીધા છે. ગ્રહસ્થવાસ બાકી ન હોત અને બ્રહ્મચર્ય અને વનવાસ હોત તો તે પણ બીજા જીવોને કલ્યાણ થવાનું કારણ હતું, બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. કદાપી ગ્રહવાસ બાકી છે તેમ હોત અને ઉપાધિ જોગરૂપ પ્રારબ્ધ ન હોત, નિવૃત્તિ હોત, શ્રીમંતાય હોત, કઈ કરવાની જરૂર નથી, તમે તમારે સત્સંગ કર્યા કરો. તમારે હું બાપ દાદાના વખતથી સંપત્તિ ચાલી આવે છે, કઈ વેપારમાં પડવાની જરૂર નથી. તો પણ ત્રીજું, પરમાર્થ ને બળવાન કારણ હતું કે લોકોને સમય આપી શકે એમ જાણીએ છીએ. પ્રથમ કયા તેમાં બે કારણો તો થઈ ચૂક્યા છે, એટલે જન્મ પણ બીજે થઈ ગયો છે અને ગ્રહસ્થવાસ અને વેપાર પણ થઈ ચૂક્યો છે. એટલે હવે તેનું નિવારણ નથી. ત્રીજું, ઉપાધિરૂપ જે પ્રારબ્ધ છે તે શીઘ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય, અને તે નિષ્કામ કરુણાના હેતુથી તો તેમ થવું હજુ બાકી છે. નિવૃત્તિ લઈએ તો ઘણાને પ્રત્યક્ષ યોગ આપી શકાય, સત્સંગ યોગ આપી શકાય, તથાપિ તે પણ હજુ વિચાર યોગ્ય સ્થિતિમાં છે. નિર્ણય નથી લીધો નિવૃત્તિનો. વિચાર આવે છે, વિચાર આવે છે, નિવૃત્તિ લઈએ, નિવૃત્તિ. એટલે કે તે પ્રારબ્ધનો સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઈચ્છાની સ્થિતિ છે. અથવા તો વિશેષ ઉદયમાં આવી જઈએ, થોડા કાળમાં તે પ્રકારનો ઉદય સમાપ્ત થઈ જાય, પરિસમાપ્ત થઈ જાય, તો તેમ નિષ્કામ કરુણાની સ્થિતિ છે. એમ એમ ભાવો આવ્યા કરે છે. એમ બે પ્રકારમાં તો હાલ, અને એ બે પ્રકારમાં તો હાલ તો ઉદાસીન પણ એટલે સામાન્યપણે રહેવું. અને પુરુષાર્થ એમ કે છે કે આપણે આપણું બળવાનપણે ચાલે છે અંદરમાં, તો ઉદાસીનપણે રહેવું એમ આત્મસંભાવના છે, એમ આત્માની ભાવના પાછી એમ કામ કરે છે. ઉદાસીન જીવન બારમાં થાવો છે. અને એ સંબંધી મોટો વિચાર વારંવાર રહ્યા કરે છે. આ રીતે વિચાર રહ્યા છે. પછી પછી એમને આગળ પોતાની દશાની ઘણી વાતો કરી છે પુસ્તાર્થો. કેમ કે એમને આ પત્ર લખવામાં સૌભાગભાઈને અંદરથી ઉમર